सिद्धाणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो उवर्जायाणम् नमो लोये सर्वसाहूणम् मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं सुर असुर नरपति वंदने प्रविनष्ट घाती कर्मने प्रणमन करूहु धर्म करता तीर्थ श्री महावीर ने वड़ी शेष तीर्थंकर अने सौ सिद्ध शुद्धास्तित्वने मुनि ज्ञान दृगचारी तप वीर्याचरण संयुक्तने सर्वने साथे तथा प्रत्येकने प्रत्येकने वंदु वड़ी हूँ मनुष्य क्षेत्रे वर्तता अरहंतने अरहंतने श्री सिद्धने नमस्करण करिते गणधर अने अध्यापको ने सर्व साधु समूह ने तसु शुद्ध दर्शन ज्ञान मुख्य पवित्र आश्रम पामिने प्राप्ति करूहु साम्यनी जे नाथि शिव प्राप्ति बने प्राप्ति करूहु साम्यनी जे नाथि शिव प्राप्ति बने।
अष्टानिका पर्वाधिराज नो आज पांचमो दिवस है। आज आप पूर्व दिशा नंदीश्वर दीपना जिनालयों की अर्चना करी हशे। अपने इन्हें भावपूर्वक नमस्कार करीने अहीं प्रवचन सारजी परमागम नो स्वाध्याय लईए छे। प्रवचन सारजी नो जे ज्ञान तत्व प्रज्ञापन अधिकार छे अथवा सम्यक ज्ञान अधिकार छे एनी चर्चा आपणे चालू छे। ज्ञान तत्व प्रज्ञापन में कुनकुंद आचार्य सेनी भावना करे छे के मने साम्य नी प्राप्ति थाय। ए साम्य ज धर्म छे, ए ज चारित्र छे अने ए जीवनो मोह अने क्षोभ विहीन परिणाम छे। अने केवी रीतना प्राप्त थाय छे के शुद्धोपयोग थी अथवा शुद्ध दर्शन ज्ञान चारित्र रूप आश्रम ने प्राप्त करीने एनी प्राप्ति थाय छे। जे आ साम्य ने एटले के शुद्धोपयोग ने प्राप्त करे छे तो एमना एमने अरिहंत पद प्राप्त थता एमना घाती कर्मनो नाश थाय छे। अनहद वीर्य एमने प्रगट थाय छे, अधिक प्रकाश उत्पन्न थाय छे अने इंद्रिय अतीत ज्ञान एमने प्रगट थाय छे। आवी अवस्था प्राप्त करीने ज्ञान अने सुख मां ए जीव रमे छे। तो ई ज्ञान अधिकार अने सुख अधिकार नी चर्चा आपणे आजे करवानी छे। आपणे गईकाले 46 गाथा सुधीनो स्वाध्याय कर्यो हतो, 46मी गाथा आपणे लेवानी छे। थोड़ीक आपणे रिविजन तरीके आगळनी गाथाओ लईए के आपणे ए जोयुं के केवल ज्ञान केवुं छे कि केवल ज्ञान ते सर्व द्रव्य पर्यायोने त्रिधा रूपे एटले के भूतकाळ भविष्यकाळ अने वर्तमानकाळनी समस्त पर्यायोने ते जाणे छे। केवल ज्ञानमां बधा ज पदार्थ झलके छे। तो केवा पदार्थो झलके छे तो एमां 37मी गाथाथी आपणे थोड़ी शरूआत करीए। 37 गाथामां कह्युं કે દરેક દ્રવ્યની સદ્ભૂત અને અસદ્ભૂત બધી જ અવસ્થાઓ એ વિશેષતાપૂર્વક તત્કાળની પર્યાયમાં કેવલ જ્ઞાનીને ઝલકે છે, એટલે કે વર્તમાનમાં જ એ ભૂત અને ભવિષ્યની બધી પર્યાયોને જાણે છે। પછી જો 38માં કહ્યું કે એ પર્યાયો અણજાણ છે અને જન્મીને પાછી નષ્ટ થયેલી છે, એટલે કે ભવિષ્યની છે જે અણજાણ છે અને જન્મીને નષ્ટ થયેલી છે એટલે ભૂતકાળની છે, અને એ સર્વ પર્યાયો અસદભૂત હોવા છતાં એ કેવી ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે। અસદભૂત એટલે કે અત્યારના વર્તમાનમાં હયાત નથી, પણ તોય કેવલ નાની ભગવાન એમને જાણે છે. અને આવી રીતના જો એ ન જાણે, જે ભૂત ભવિષ્યની પર્યાયોને ન જાણે, તો એમના જ્ઞાનને દિવ્ય કોણ કહે? નહીં તો આપણામાં એમનામાં શું ફરક પડે? આપણે બી વર્તમાનને જાણીએ છીએ, એ પણ વર્તમાનને જ જાણે, તો પછી આપણામાં એમનામાં શું ફરક પડે? તો સર્વજ્ઞતામાં કંઈક તો વધારે દિવ્યતા હોવી જોઈએ ને. તો એ વધારે એટલે કે ભૂત ભવિષ્ય સર્વ સીમાઓને જાણે છે. જો કેવલ જ્ઞાન એક એવી સત્તા છે કે જેમાં કોઈ પણ રીતે એમાં કમીનો કોઈ ભાગ રહેતો જ નથી. કેવળ જ્ઞાન એટલે બસ બધું જ પૂરું, એટલે જ એને નામ આપ્યું કેવળ જ્ઞાન. કેવળ એટલે માત્ર જ્ઞાન, બસ એના સિવાય બીજું કાંઈ જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ જોઈએ, પછી આપણે જોયું 40 અને 41માં કે જે ઈહાદીપૂર્વક જે ક્રમસર થતું જે જ્ઞાન છે, એ ક્રમસર થતા જ્ઞાનમાં જે પર્યાયો ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિય ગોચર છે એટલી જ પર્યાયો જણાય છે, જે ઇન્દ્રિય ગોચર નથી એ બધી પર્યાયો જણાતી નથી. પણ જે અતિન્દ્રિય જ્ઞાન છે તો એમાં સપ્રદેશ અપ્રદેશ મૂર્ત અમૂર્ત નષ્ટ અને અજાત બધી જ પર્યાયો એમાં જણાય છે. આ એક વસ્તુ આપણે આટલી જોઈ 5 ગાથાઓમાં. હવે બીજી વસ્તુ શરૂ કરે છે કે જે જ્ઞાન જ્ઞેય રૂપે પરિણમતા, જે જ્ઞાન જ્ઞેય રૂપે પરિણમીને એમાં લીન થઈ જાય છે, જે જ્ઞાન અર્થે પરિણમતા જ્ઞાતા ન ક્ષાયિક જ્ઞાન, તે કર્મને જ અનુભવે. જે જ્ઞેયોમાં લીન થઈ જાય છે તો એ કર્મને જ અનુભવે છે, કેમ કે એમને રાગ દ્વેષ મોહ પરિણામ ઉત્પન્ન થાય છે. જો નેક્સ્ટ ગાથામાં, કેમ કે એમને રાગ દ્વેષ મોહ પરિણામ ઉત્પન્ન થઈ જાય છે, માટે એ જીવ કર્મને બંધ, કર્મનો બંધ કરે છે અને કર્મને જ અનુભવે છે. પણ જે અતિન્દ્રિય જ્ઞાની છે એ કેવા છે કે એ ધર્મોપદેશ પણ આપે છે, વિહાર પણ કરે છે, બધું જ એમના આસન છે સ્થાન છે બધું કરે છે, પણ એ બધું એમને સહજ છે, એ એમાં લીન થતા નથી, એમને બધું સહજ છે. તો કેવી રીતના છે સહજ? એટલે કે પુણ્ય કર્મના ઉદયને કારણે એમને આવી વ્યવસ્થા બધી સહજ જોવામાં આવે છે, અને એ પુણ્ય હવે ક્ષય થવા માટે ઉદયમાં આવ્યું છે, માટે એમની બધી ક્રિયાઓ ક્ષાયિકી છે. જો સમયસારજીમાં એક તર્ક આપ્યો, બહુ સરસ સાંભળજો. સમયસારજીમાં શું કીધું કે જે જ્ઞાની ધર્માત્મા છે ને, ચોથા ગુણસ્થાન વર્તી, તો એમને અનંતાનુબંધીનો નાશ થયો છે. અનંતાનુબંધીનો નાશ થયો છે તો એમને બાકીના તો છે ને હજી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન આદિ, પણ તો પણ એમને ઉપચારથી શું કીધું કે જે જ્ઞાની ધર્માત્મા છે એમના બધા ભોગ નિર્જરાના કારણ છે. હવે જે પણ કઈ આપણે ભોગ કરીએ તો એનાથી તો બંધ થવો જોઈએ ને, કેમ કે કઈ શુદ્ધ ઉપયોગ નથી. તો બહાર બાહ્ય પદાર્થમાં જીવનો ત્યાં ઉપયોગ લાગે છે તો એનાથી તો બંધ થવો જોઈએ કે નહીં? તો જ્ઞાનીને કેવી રીતના નિર્જરા થાય? ખ્યાલ આવે છે કે નહીં? જો પૂર્વ કર્મના ફળમાં બહારના સંયોગની પ્રાપ્તિ થાય છે અને એ સંયોગમાં જીવનો વર્તમાન ઉપયોગ લાગે છે. હવે એ ઉપયોગની સાથે જો મોહ રાગ દ્વેષ પરિણામ થાય તો વર્તમાનમાં નવા કર્મો બંધાય છે, અને જો મોહ રાગ દ્વેષ પરિણામ ન થાય, ખાલી એને જાણી લે, તો વર્તમાનમાં નવા કર્મ બંધાતા નથી. હવે અજ્ઞાની જીવ છે એ પૂર્વ કર્મના ઉદયમાં એમાં ઉપયોગને નાખતા ત્યાં મોહ રાગ દ્વેષ પરિણામ ઉત્પન્ન કરે છે અને એને નવા કર્મ બંધાય છે. કેવલ જ્ઞાની ભગવાન કેવા છે કે કેવલ જ્ઞાની ભગવાનને તો મોહ રાગ દ્વેષનો અંશ પણ નથી, એ તો પૂર્ણ રૂપે શુદ્ધ વિતરાગી છે અને એમને તો બધું ખાલી સહજ બધી પ્રક્રિયા ચાલે છે. જ્ઞાની ધર્માત્મા કેવા છે કે એ પૂર્વ કર્મના ઉદયમાં ત્યાં જોડાય પણ છે અને એમને યથાયોગ્ય મોહ રાગ દ્વેષ ભાવ પણ થાય છે. જો સાંભળ્યો, એમને થાય તો છે પણ પેલા અનંતાનુબંધી વાળા નથી થતા, બાકીના થાય છે 3, અને અનંતાનુબંધી મેજોરિટી 99% તો એ જ હતા અને એ હવે નથી થતા, એટલે ઉપચારથી કહી દીધું કે એમને થતા જ નથી. જાઓ, ખ્યાલ આવ્યો કે નહીં? આ સમયસારજીની શૈલી આખી થોડીક અતિશય પ્રધાન છે, કેમ કે એમાં મુખ્યતા સમ્યક દર્શનની જ બતાવી, તો બાકી બધું ગૌણ છે. પ્રવચનસાર એવું નથી, પ્રવચનસાર એક એક વસ્તુનું કાઉન્ટિંગ કરે છે. ખ્યાલ આવ્યો ને? તો પ્રવચનસારમાં જ્યારે એમ કહે છે કે જ્ઞાની ધર્માત્માને પુણ્યના ફળ એ બધા ક્ષાયિકી છે, તો ખરેખર ક્ષાયિકી છે. કેમ કે બધા પુણ્ય ઉદયમાં આવીને ખરી જાય છે અને હવે એમને એની સામે એકે બંધ થતો જ નથી. ખ્યાલ આવે ને? ચલો આગળ આટલી ચર્ચા આપણે કરી, હવે 46 થી આપણે લઈએ. જો 46 થી પાછો એક નવો કોન્સેપ્ટ શરૂ કરે છે આચાર્ય ભગવાન. શું કહે છે? કે કેવડી ભગવાનની માફક જો બધાય જીવો આવી રીતના સ્વભાવનો વિઘાત, સ્વભાવ વિઘાતનો અભાવ હોય તો પછી કોઈ સંસાર રહે જ નહીં. જો કેવડી ભગવાનની જેમ બધાને જો સહજ હોય તો પછી કોઈનો સંસાર જ ન રહે ને. તો જો અહીંયા શું કહે છે? આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ અશુભ બને નહીં તો સર્વ જીવ નિકાયને સંસાર પણ વર્તે નહીં. જો જીનેન્દ્ર ભગવાનની જેમ આપણે બધા જ એમને કોપી કરીને એમની જેમ જ સહજ ભાવથી રહેતા થઈ જઈએ, કે જ્યાં છે ત્યાં વિરાજમાન થઈ ગયા, પોતાના આત્માની અંદર લીન થઈ ગયા, આ કન્ડિશન તો જરૂરી છે ને, કેમ કે પહેલા એમના જેવું તો થવું પડશે ને. તો જો એમના જેવા થઈએ તો આપણને બી સંસાર રહેતો નથી, કેમ કે મોહ રાગ દ્વેષ પરિણામ થતા નથી. જો આનું કર્મનું ગણિત બહુ સરસ છે, બહુ સિમ્પલ છે, મારા ખ્યાલથી પ્રવચન સારમાં છે, નહીં 85 કઈ સંગ્રહમાં છે ગાથાઓ, નંબર તો હવે યાદ નથી મને, પણ એમાં બહુ સરસ કીધું કે ત્રણ વસ્તુ છે. એક બાજુ છે કે જૂના કર્મનો ઉદય, બીજી બાજુ છે જીવના વર્તમાનના મોહ રાગ દ્વેષના પરિણામ, ત્રીજું છે કે વર્તમાનમાં નવો બંધ. અને જે નવો બંધ છે એ જૂના કર્મને, એટલે જ્યારે એનો ઉદય આવશે ત્યારે પાછો સંયોગોની પ્રાપ્તિ કરાવશે, એટલે આખું ચક્કર છે. હવે આખું સર્કલ છે, એને ક્યાં તોડી શકાય? કે જે કર્મનો ઉદય આવતા સંયોગ તો મળવાના જ છે, એને તમે તોડી ન શકો. અને જે નવા કર્મ બંધાયા તો એ ક્યારે ને ક્યારેક તો ઉદયમાં આવવાના જ છે, એને બી તોડી ન શકાય. તો તોડી ક્યાં શકાય? તોડી ખાલી અહીંયા શકાય કે મારા મોહ રાગ દ્વેષ પરિણામ, એ મારા હાથની વાત છે કે ને. તો જો જીવ મોહ રાગ દ્વેષ પરિણામ ન કરે તો આ આખું સર્કલ તૂટી જાય. અહીંયાથી જૂના કર્મનો ઉદય આવ્યા કરે અને નવા બંધાય જ નહીં તો ધીરે ધીરે ઓલા ખતમ થઈને જીવ સહજ થઈ જાય. ખ્યાલ આવે? જો આપણે આગળ વાંચીએ તો શું કહે છે? કે જો સિદ્ધ ભગવાનની જેમ બધા જ શુભ અશુભ ભાવ ન કરે તો બધા જ સહજ થઈ જાય, કોઈને સંસાર ન રહે. પણ એવું તો બને નહીં. એટલે જો 47માં શું કહે છે? હવે ફરીથી પાછા, એટલે એવું તો બને નહીં તો એટલે સર્વજ્ઞ ભગવાનની જ ફરીથી મહિમા કરે છે. એટલે સર્વજ્ઞ ભગવાન કેવા છે? પાછા રીઆઇટરેટ કરે છે જે પહેલા કહી આવે એ જ કહે છે કે હવે ફરીથી પાછા પ્રકૃતને, એટલે કે ચાલુ વિષયને અનુસરીને અતિન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. કેમ કે સર્વજ્ઞ ભગવાનની મહાનતા શું કામ છે? જે સંસારી જીવો છે એ મોહ રાગ દ્વેષમાં અટક્યા વગર રહી શકતા નથી, અને સર્વજ્ઞ ભગવાન જુઓ પોતાના આત્મામાં એવા લીન છે કે એમને મોહ રાગ દ્વેષ ભાવ થતા જ નથી, એટલે એમની મહાનતા છે. તો જો સૌ વર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ પદાર્થને યુગપદ સર્વતઃ જાણતું તે જ્ઞાન ક્ષાયિક જીન કહે. ક્ષાયિક જ્ઞાન કેવું છે? કે જે વર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ, વિચિત્ર એટલે જુદા જુદા પ્રકારનું, વિષમ એટલે જો અહીંયા મીનિંગ વિષમ એટલે મૂર્ત અમૂર્ત આદિ બધું જ અસમાન જાતીય, એ બધાને જ સર્વજ્ઞ ભગવાન યુગપદ બધું જ એક સાથે જાણે છે. બોલ વીર, જરા વિચાર કરજે, ઘરેથી કાલે હોમવર્ક કરીને આવજે, કે સર્વજ્ઞ ભગવાન કઈ રીતે બધા પદાર્થને એક સાથે જાણી શકે અને કેટલું જાણી શકે. અમારે વાત થઈ ગઈ, તું નહોતો એટલે તને સ્પેશિયલ હોમવર્ક. કેમ કે જે વિશ્વના બધા જ પદાર્થ છે અને ત્રણેય કાળની પર્યાયો છે બધું જ એક સાથે જાણી લીધું, એટલે ઇમેજિન તો કરો એ જ્ઞાનની વિશાળતા, એમ કે હવે એમાં કાંઈ બચ્યું જ નહીં. ખ્યાલ આવે છે ને? ચલો આગળની ગાથા વાંચે 48. હવે જો પાછો એક નવો કોન્સેપ્ટ આચાર્ય ભગવાન શરૂ કરે છે અને બહુ માર્મિક બે ગાથાઓ છે, 48-49 નું જોડું છે. જો શું કહે છે? હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી, જાણે નહીં યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને, તેને સપર્યય એક પણ નહીં દ્રવ્ય જાણવું શક્ય છે. પછી આગળની ગાથા બી વાંચી લઈએ 49. જો હવે એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે. જો એક દ્રવ્ય અનંત પર્યય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ તો તે કેમ જાણે સર્વને. જો બે ગાથા કીધી ને, સર્વને નથી જાણતો તો એક પદાર્થને બી નથી જાણતો, અને એક પદાર્થ નથી જાણતો તો સર્વને નથી જાણતો, આનો શું મતલબ? જો આપણે એવી રીતના આવે છે કર્ણન યોગમાં કે આ વિશ્વમાં સિદ્ધ ભગવાન કેટલા, સાંભળજો થોડું માર્મિક છે, આની સાથે કનેક્શન કરશું, કે આ વિશ્વમાં સિદ્ધ ભગવાન કેટલા? અનંત. પણ અનંત એટલે કેટલા અનંત? કે જો ત્રણે કાળના અનંત સિદ્ધ ભગવાનને મળાવી દઈએ ને તો પણ નિગોદનું એક શરીર જે હોય ને એટલા જીવ પણ સિદ્ધ નહીં થાય. ફરીથી આપણે એક બટેટું જોઈએ ને, એ બટેટાની અંદર ઓલા પ્લાન્ટ સેલ્સ જેવો કહેવાય ને, એવા અસંખ્ય તો શરીર છે. કેટલા શરીર છે? અસંખ્ય શરીર છે. અને એક એક શરીરમાં જીવો કેટલા? કે એ બી અનંત. તો કેટલા અનંત? કે ત્રણેય કાળના સિદ્ધ ભગવાન કરતા બી અનંત ગણા. તો પ્રશ્ન ઉપાડ્યો કે કાળ તો અનાદિ અનંત છે ને, તો ક્યારેક તો આગળ આગળ જતા જાઓ જતા જાઓ જતા જાઓ તો ક્યારેક તો એવું થશે કે નહીં કે નંબર ઓફ સિદ્ધ વિલ બી ઇક્વલ ટુ નંબર ઓફ જીવ ઇન વન શરીર? કમસે કમ એક શરીરના તો જવા દો, શું પ્રોબ્લેમ છે? હા, કેમ કે ત્રણેય કાળમાં એટલા તો સિદ્ધ થશે ને ક્યારેક. તો પછી બીજો પ્રશ્ન એમ ઉપાડ્યો કે અચ્છા આ વિશ્વમાં નિગોદના શરીર કેટલા? ખ્યાલ આવે છે ને, એક બટેટામાં અસંખ્ય, તો આખા લોકમાં કેટલા? અનંત નથી, સાંભળો સાંભળો, અનંત નથી. તો કેટલા છે? આજે લોક લોકાકાશના જેટલા પ્રદેશો છે ને આકાશના, એવા પાંચ લોકાકાશ લો અને આપસમાં ગુણા કરો. હા, જેવી રીતના આ આખો હોલ છે તો કેટલા સ્ક્વેર ફીટનો છે અને એમાં આકાશના પ્રદેશો કેટલા, એવી રીતના આખા લોકાકાશમાં આકાશના પ્રદેશો કેટલા, એવા પાંચ લોક. તો એટલા શરીરો, એટલા નિગોદના શરીરો આ લોકમાં છે. પણ એ અસંખ્યાત જ થયા ને, કેમ કે લોક અસંખ્યાત તો શરીરો પણ અસંખ્યાત. તો પછી એમ પ્રશ્ન ઉભો થાય ને કે જો એક શરીરના બધા જીવો સિદ્ધ થઈ શકે તો એનાથી ખાલી અસંખ્ય ગુણા કાળમાં બધા જ સિદ્ધ થઈ જશે, તો પછી વિશ્વમાં કોઈ જીવ જ નહીં રહે. ખ્યાલ આવ્યો કે નહીં? કહેવાનો શું મતલબ છે? હા, એટલે જીવ વિશ્વ સંસારી જીવથી ખાલી થઈ જાય તો એવું તો ક્યારે બને જ નહીં. એનાથી એમ સિદ્ધ થાય છે કે એટલે એક શરીરના જીવ પણ ક્યારે સિદ્ધ નહીં થાય. ખ્યાલ આવ્યો ને? હવે એવું જ વસ્તુ અહીંયા લગાવો કે જો આ વિશ્વમાં પદાર્થો કેટલા, કે અનંત પદાર્થો. હવે એ અનંત પદાર્થમાંથી જો એક પદાર્થને કોઈ વ્યવસ્થિત રીતે એની સર્વ પર્યાયો, સર્વ પર્યાય ભૂત ભવિષ્યની બધું જ, એના બધા જ ગુણો બધી જ પર્યાયો, અને કોઈ એક પદાર્થને આખું જાણી લે તો કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે ને કાળ તો અનંત છે અને નંબર ઓફ દ્રવ્ય, જો જીવ અનંત, એના કરતા અનંત ગણા પૂતગલો અને બાકીના બધા તો એક 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 એવું જ છે ને, અને પૂતગલ કરતા બી કાળ તો અનંત ગણો છે, એટલે કાળ ઇઝ ઓલવેઝ મોર. તો જો કોઈ એક દ્રવ્યને જાણી લે તો એનાથી અનંત ગણા કાળમાં બધા દ્રવ્યને જાણી લે ક્રમસર, વન આફ્ટર ધી અધર. ખ્યાલ આવ્યો ને? હા, લોજિક બેસે છે કે નહીં? તો જો એવી રીતે ક્રમસર બધા દ્રવ્યને કોઈ જાણી શકે તો કોઈ છદમસ્ત જીવ પણ સર્વજ્ઞ થઈ જાય ગિવન ઇનફ ટાઈમ. ખ્યાલ આવે છે કે નહીં? હા, પણ એવું ક્યારે બની જ ન શકે. એટલે આર્ગ્યુમેન્ટ શું છે કે જે છદમસ્ત છે એ એક દ્રવ્યને બી ક્યારે પૂરું નહીં જાણી શકે. એવું એક ઓલું એક તમે સાંભળ્યું હશે કે આ દ્રવ્યમાં ગુણો કેટલા, તો એના માટે એક ઉદાહરણ ગુરુદેવશ્રી આપે છે કે કોઈ 33 સાગરની આયુષ્ય વાળો દેવ હોય, એ આયુષ્યના પહેલા સમયથી લઈને ફક્ત ગુણોના નામ બોલે છે ખાલી, જીવત્વ, ચિત્તી, દ્રષ્ટિ, જ્ઞાન, સુખ, વીર્ય, એમ ખાલી નામ બોલતો જાય અને આયુષ્ય એનું પૂરું થઈ જાય. એના પછી બીજો દેવ આવે, પછી એ આગળની આગળના ગુણોની વાત કરે, એના પછી ત્રીજો આવે, એ આગળના ગુણોની વાત કરે. તો બધા આટલા અનંતા દેવો આવે અને તોય ગુણ પૂરા ન થાય, એટલા બધા તો ગુણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એનાથી કહેવાનો શું મતલબ કે કોઈ પણ જીવમાં એવી શક્તિ છે જ નહીં જે ક્રમસર વિશ્વના બધા પદાર્થને જાણી શકે. એટલે જે ક્રમથી જ્ઞાન કરે છે એ એક પદાર્થને બી પૂરું જાણી શકતો નથી, અને જે યુગપદ જાણે છે, હા, જે યુગપદ જાણે છે એને સીમા શું? એને તો પાંચ પદાર્થને જાણો કે 50ને જાણો, એને તો યુગપદ જ જાણવાનું છે. એટલે એ તો બધા જ પદાર્થને જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બે ગાથામાં બહુ સરસ, જો આચાર્ય ભગવાનના લોજિક એટલા સરસ છે કે સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ કેમ છે અને જે જીવ સર્વજ્ઞ નથી તો એના માને સર્વજ્ઞમાં શું ફરક છે, ખ્યાલ આવે ને? આનાથી આપણને બહુ ખ્યાલ આવે. જો આ આગળની બે ગાથા પણ એક યુગલ છે, 50 અને 51. જો હવે ક્રમ, આ જે લોજિક આપણે વાત કરી ને, હવે ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું નથી. જે ક્રમથી જાણે છે એ ક્યારે સર્વજ્ઞ ન હોઈ શકે અને જે અક્રમે જાણે છે એ હંમેશા સર્વજ્ઞ જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? જો જો જ્ઞાન જ્ઞાનીનું ઉપજે ક્રમશઃ અર્થ અવલંબીને, કોઈ પણ અર્થ એટલે પદાર્થને અવલંબીને જો જ્ઞાન ક્રમથી ઉત્પન્ન થતું હોય તો નિત્ય નહીં, ક્ષાયિક નહીં, ને સર્વગત જ્ઞાન, સર્વગત નહીં જ્ઞાન એ. અને જો 51 કાઢો, હવે યુગપદ પ્રવૃત્તિ વડે જ્ઞાનનું સર્વગત્વ સિદ્ધ થાય છે. નિત્ય વિષમ વિધવિધ સકળ પદાર્થ ગણ સર્વત્રનો જીન જ્ઞાન જાણે યુગપદે મહિમા અહો તે જ્ઞાન. જે જ્ઞાન યુગપદ જાણે છે એ યુગપદ, યુગપદ એટલે એક સાથે જે જાણે છે સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન, તો એમાં કોઈ સીમા હવે રહેતી જ નથી. કેમ કે જ્ઞાનની શક્તિ વિશ્વમાં બધી જ શક્તિઓ કરતા વધારે છે. ગુરુદેવ શ્રી પહેલા 9 અનંત અનંત કહે છે, કોઈને ખ્યાલ હોય તો, કે જીવ અનંત, એનાથી પૂતગલ અનંત, એનાથી કાળ અનંત, એનાથી આકાશના પ્રદેશ અનંત, એનાથી એક દ્રવ્યના ગુણ અનંત. બરાબર? હવે એક દ્રવ્યની એક સમયે, એક ગુણની એક સમયે એક પર્યાય, એટલે ગુણ કરતા પર્યાયો અનંત, પર્યાયો કરતા અવિભાગ પ્રતિચ્છેદ અનંત, અવિભાગ પ્રતિચ્છેદ એક દ્રવ્યના થયા. બરાબર? તો એવા અનંત દ્રવ્યોના અનંત અનંત, અને એનાથી અનંત કેવળ જ્ઞાનની શક્તિ. કેવળ જ્ઞાનની શક્તિ એટલી છે કે આ જેટલું પણ આ વિશ્વમાં છે, જેટલું બધું છે, એ બધું કેવળ જ્ઞાનની શક્તિના અનંતમાં ભાગમાં કોળિયો થઈ જાય છે. એવી ભાષા આવે છે ને અમૃતચંદ્રાચાર્ય, હા હા, ગ્રસીભૂત, આમ જાણે કોળિયો આમ ખાઈ જાય ને, કોઈ નાનકડી ગોળી આપે ક્યાં અંદર વહી જાય ખબર બી ન પડે. એવી રીતના આ આખું વિશ્વનું જે જ્ઞાન છે એ કેવળ જ્ઞાનમાં ક્યાં વહી જાય છે ખબર પડતી જ નથી. મોડું મોટું હોય ને ઓલી વસ્તુ નાની છે એમ કરીને. હા, તો જો હવે 52માં આ જ્ઞાન અધિકારની આખી સમરી ઉપસંહાર કરે છે. હવે જ્ઞાનીને એટલે કે કેવળ જ્ઞાની આત્માને જ્ઞપ્તિ ક્રિયાનો સદભાવ હોવા છતાં પણ તેને ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ કરતા ઉપસંહાર કરે છે. એટલે કેવળ જ્ઞાની ભગવાનને જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવારૂપ ક્રિયા છે, જાણવારૂપ ક્રિયા છે તો જાણે છે, પણ એ જાણે છે છતાં એમને ત્યાં કોઈ જાતના બંધ આદિનો ઉપચાર નથી. અર્થાત કેવળ જ્ઞાની આત્માને જાણન ક્રિયા હોવા છતાં બંધ થતો નથી એમ અહીં કહી જ્ઞાન અધિકાર પૂર્ણ કરે છે. તે અર્થરૂપ ન પરિણમે જીવ નવ ગ્રહે નવ ઉપજે. એ કેવળ જ્ઞાન કેવું છે કે કોઈ અર્થરૂપ, અર્થરૂપ એટલે પદાર્થરૂપ થઈ જતું નથી, એને ગ્રહતું નથી, એને ઉપજાવતું નથી. સૌ અર્થને જાણે છતાં તેથી અબંધક જીન કહે, તો પણ એ બધા જ અર્થોને જાણે છે અને એનાથી અબંધક રહે છે. ક્યાં? મેં આજે જ સાંભળ્યું, મહાકાલથી ગુરુદેવશ્રીએ કહ્યું કે કોણે કહ્યું ખબર નહીં. હા, આપણે દેવેન્દ્ર કુમારજી બિજોલિયાનું પ્રવચન સાંભળતા હતા, એમાં આવ્યું કે કેવળ જ્ઞાની ભગવાન પરને જાણે છે કે નહીં, તો સ્વને જાણે છે કે નહીં. આપણે એમ કહીએ ને કે નિશ્ચયથી સ્વને જ જાણે છે, વ્યવહારથી પરને જ જાણે છે. પછી એમણે કહ્યું કે નિશ્ચય વ્યવહાર તો કહેવાની ભાષા છે, ખરેખર તો કેવળ જ્ઞાની ભગવાન લોકાલોકને જાણે છે. હા, એ તો જેવું જાણે છે એવું જ જાણે છે, અને એમાં કહેવામાં ભેદ પડે છે કે જો આ જ્ઞપ્તિ ક્રિયારૂપ પોતાના આત્મામાં જ્ઞાનાકાર રૂપ જાણે છે તો નિશ્ચયથી જાણે છે, અને પર પદાર્થ પર આરોપ આપીને કહીએ તો વ્યવહારથી જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી તો કેવળ જ્ઞાનમાં બસ એવી જાણન ક્રિયા છે કે બધું જ જણાય છે, એમાં કોઈ ભેદ પડતો જ નથી. જાણવામાં કોઈ જાતનો એવા બે ભેદ, નિશ્ચય વ્યવહાર જાણવામાં જો પડે છે પણ નયમાં પડે છે. આ કેવળ જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન છે, એટલે પ્રમાણ જ્ઞાનમાં હવે એવા કોઈ બે ભેદ પાડવાની જરૂરત પડતી જ નથી. ખ્યાલ આવે ને? જો આવી સુંદર કેવળ જ્ઞાનની ચર્ચા આચાર્ય ભગવાને જ્ઞાન અધિકારમાં કરી છે એની આપણે વાત કરી. હવે આગળ જો સુખ અધિકારની શરૂઆત કરે છે, એક સમયમાં પહેલા કહી દઉં, સુખ અધિકારમાં આપણે તો ઇમેજિન એવું કરીએ કે હવે આચાર્ય ભગવાન સુખનું સ્વરૂપ કેવું હશે, અંદરથી કેવી નિરાકુરતા થતી હશે, કેવો આનંદ ઉપજતો હશે એવી વાત કરશે ને. હા, પણ એમણે એવી વાત ન કરી. આખા અધિકારમાં વાત શેની આવી? કોઈને ખ્યાલ છે? આપણે હમણાં જ ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળ્યા, તો અધિકારનું જીસ્ટ શું છે? આખા અધિકારમાં ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખની કમ્પેરિઝન કરે છે. લગભગ આખા અધિકારમાં ઇન્દ્રિય અતિન્દ્રિય સુખનું એ કમ્પેરિઝન કરે છે. અને ઇન્દ્રિય સુખ તો સુખ છે જ નહીં, દુઃખ છે, એને વારંવાર સિદ્ધ કરતા જાય છે. પછી શરીર આશ્રિત જે છે બધું ઇન્દ્રિય સુખ છે, પર આશ્રિત છે બધું ઇન્દ્રિય સુખ છે, અને અતિન્દ્રિય સુખ તો આત્માને આશ્રિત હોય છે. એ જાતની આખી વાત અહીંયા કરી છે. પણ જો આખી વાતમાં આપણે જે મૂળ સિદ્ધાંત જ્યાંથી શરૂઆત કરી કે આ જ્ઞાન અને સુખ ક્યાંથી પ્રગટ થયા, કે શુદ્ધોપયોગના માધ્યમથી પ્રગટ થયા. ક્યાંથી પ્રગટ થયા? શુદ્ધોપયોગના માધ્યમથી. તો તે શુદ્ધોપયોગમાં ખરેખર અતિન્દ્રિય સુખ છે એને આખી વાતમાં સાથે રાખીને આપણે ચાલશું. ખ્યાલ આવે ને? એને ન ભૂલી જઈએ. કેમ કે જો ખરેખર સુખ કેવું હોવું જોઈએ, કેવું હોય છે, એ શુદ્ધોપયોગના સ્વભાવનો વિચાર કરીએ તો જેવા જિનેન્દ્ર ભગવાન નિરાકુળ આત્મામાં લીન છે, એક વિકલ્પ એમને ઉત્પન્ન થતો નથી. અંદરથી કેવી શાંતિ, સહજતા, આત્માના આનંદમાં બસ જાણવા રૂપ પોતે વિરાજમાન થયા છે. અને એવી અવસ્થાને ખરેખર સુખ કહેવાય છે. સુખની ડેફિનેશન શું એ જાણવું બહુ જરૂરી છે. આખો સુખ અધિકાર આપણે વાંચશું તો સુખની ડેફિનેશન શું? શરીર તંદુરસ્ત છે તો સુખી છે કે ના? એમ નહીં. બધા સંયોગો આપણને પ્રાપ્ત થયા તો સુખી છે? આજે ગુરુદેવશ્રીએ બહુ જ સરસ વાત કરી આજની ગાથામાં કે જે દેવો સાગરોપમ સુધી એવા સુખને ભોગવે છે, તો સુખને ભોગવતા નથી. કંઈક એક શબ્દ વાપર્યો કે કંઈ બળતરામાં, એટલે દુઃખના ગુમડા છે, એવું બધું કંઈક ઘણા વિશેષણો વાપર્યા ને. પછી એક ઓલું પણ કહ્યું કે ભૃગુ પ્રતાપ છે. એ તો ગાથામાં આવશે જ આપણને કે જે ઇન્દ્રિય સુખમાં, ઇન્દ્રિયોની પાછળ એના સુખમાં જે જીવ લીન થાય છે, તો પહેલા દુઃખી હતો એટલે ઇન્દ્રિય સુખમાં એ જોડાય છે. જો એની વાત આવશે આપણે. જો હવે 53 થી શરૂ કરીએ, 53 થી 68 સુધી છે, આપણે જેટલી ચાલશે એટલી કરશું. જો ચાર દિવસ થયા, આજે પાંચમો દિવસ છે ને, ટોટલ 92 ગાથા છે. આપણે ગઈકાલ સુધી 46 પર હતા, એટલે એક્ઝેક્ટ હાફ વે હતા, એટલે આપણો અધિકાર પૂરો થઈ જશે. ખ્યાલ આવે છે ને? પૂરો કરીને જ આપણે પૂરું કરશું 8 દિવસ. ચાલો આપણે 53 થી શરૂઆત કરીએ. હવે જ્ઞાનથી અભિન્ન એવા સુખનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતા જ્ઞાન અને સુખનું હેય ઉપાદેયપણું, અર્થાત કયું જ્ઞાન તેમજ કયું સુખ હેય છે અને કયું ઉપાદેય છે તેમ વિચારે છે. પહેલા તો જો જ્ઞાન અને સુખ હંમેશા બે અવિનાભાવી હોય છે. અવિનાભાવી એટલે કે જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં ત્યાં સાચું સુખ છે. ખાલી જ્ઞાન નહીં, ખાલી જ્ઞાનથી જાણવાર તો બધા જ જીવો જાણે છે. અચ્છા, એક રીતે વિચાર કરીએ તો જ્યાં જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં ત્યાં સુખ ગુણ છે. તો જે પદાર્થ છે, હવે પૂતગલમાં જ્ઞાન જ નથી તો એને સુખ ગુણ પણ નથી. એટલે પૂતગલને કોઈ બંધ મોક્ષ નથી, એને કોઈ મોક્ષ માર્ગ નથી, કેમ કે એને સુખી થવાની જરૂરત જ નથી, સુખ છે જ નહીં એનામાં. આ જીવને શું કામ મોક્ષ માર્ગ લાગુ પડે છે? કેમ કે જીવને સુખ જોઈએ છે અને વર્તમાનમાં દુઃખી છે. ખ્યાલ આવે ને? એટલે એને દુઃખથી સુખરૂપ એ જવા માટે આખો મોક્ષ માર્ગ છે. તો જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં ત્યાં સુખ છે. જેટલું જેટલું સમ્યક જ્ઞાન છે એટલું એટલું સુખ છે. જેટલા જેટલા અંશે એ સમ્યકપણાની વૃદ્ધિ થતી જાય છે, વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે, તો એટલા એટલા અંશે જીવને સુખ વધતું જાય છે. અને જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય તો પૂર્ણ સુખી છે. તો જો હવે એના માટે પહેલા હેય ઉપાદેયની ચર્ચા કરે છે. અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત એ અર્થો એટલે પદાર્થો. તો વિશ્વમાં 6 પદાર્થ છે ને, તો કાં તો અમૂર્તિક હોય કાં મૂર્તિક હોય. અતિન્દ્રિય કે ને ઇન્દ્રિક છે, છે સુખ પણ એવું જ ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. જે અર્થ એટલે પદાર્થોનું જાણવું, તો અતિન્દ્રિય જ્ઞાનથી બી 6-6 પદાર્થો જણાય છે અને ઇન્દ્રિય જ્ઞાનથી બી જણાય છે. તો એમાં સુખ ક્યાં માનવું? કે જ્યાં જ્યાં પરધાન, પરધાન તે ગ્રાહ્ય છે. પરધાન એટલે શું કહે છે અહીંયા? હા, જે મુખ્ય છે, મુખ્ય તે ગ્રાહ્ય છે, મુખ્ય એટલે અહીંયા અતિન્દ્રિય જે છે તે ગ્રાહ્ય છે. જો પદાર્થો સંબંધી અન્વયાત, પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્ત, એન અતિન્દ્રિય કે ઇન્દ્રિય હોય છે, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયથી જણાતું પદાર્થ એમ, અને એ જ પ્રમાણે અમૂર્ત કે મૂર્ત, ઇન્દ્રિય કે અતિન્દ્રિય કે ઇન્દ્રિય સુખ હોય છે, તેમાં જે પ્રધાન ઉત્કૃષ્ટ છે તે ઉપાદેય જાણવું. તો ઉત્કૃષ્ટ કયું છે? કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ ઉત્કૃષ્ટ છે, માટે એ પ્રધાન છે. જો આગળ લઈએ 54. હવે અતિન્દ્રિય સુખના સાધનભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે એમ પ્રશંસે છે. જો આવ્યું ને, દેખે અમૂર્તિક મૂર્તમાય અતિન્દ્રિયને પ્રચ્છન્નને તે સર્વને પરકે સ્વકીય ને જ્ઞાન તે પ્રત્યક્ષ છે. આ અતિન્દ્રિય જ્ઞાન કેવું છે? કે દેખનારું જે જ્ઞાન અમૂર્તને અને મૂર્ત પદાર્થોમાં પણ અતિન્દ્રિયને અને પ્રચ્છન્નને, પ્રચ્છન્ન એટલે ઢાંકેલું. અતિન્દ્રિય જ્ઞાન કેવું છે? કે જે મૂર્તિક પદાર્થને બી જાણે છે, અમૂર્તિકને બી જાણે છે, ઉપર ઉપરથી બી જાણે છે અને ઢાંકેલા એટલે અંદર અંદરથી બી જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન બધું જ જાણે છે, સ્વને તેમજ પરને, સ્વને બી જાણે છે અને પરને બી જાણે છે, તે બધું જ જાણે છે. અને તેવું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. જો કન્ફ્યુઝન કોઈને હોય તો અતિન્દ્રિય જ્ઞાન એટલે કયું જ્ઞાન? આત્મામાંથી જાણે એ તો ખરું, પણ એમાં તો અવધિ મન પર્યાય બી આત્માથી જાણે છે, તો અહીંયા એની વાત નથી. અહીંયા અતિન્દ્રિય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. અને એક ગૌણપણે જોઈએ તો સમ્યક જ્ઞાન, પણ એના સિવાય બીજું કઈ નહીં, કેમ કે આને અતિન્દ્રિય સુખ સાથે કમ્પેર કરવું છે ને. તો અહીંયા એ અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયથી રહિત જે અવધિ મન પર્યાયની વાત નથી, અહીંયા ખ્યાલ આવે ને. ચાલો આગળ વાંચીએ. જો 55 માં, હવે ઇન્દ્રિય જ્ઞાન, જે ઇન્દ્રિય સુખ છે એના સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાન હોય છે. આ કનેક્શન બેસું ને ત્રણ ગાથામાં, કે પહેલા અતિન્દ્રિયની વાત કરી, હવે ઇન્દ્રિયની વાત કરે છે. તો એમ તેને નિંદે છે, એ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ કેવું છે? કે તો નિંદા યોગ્ય છે. પોતે અમૂર્તિક જીવ મૂર્ત શરીર ગત એ મૂર્તથી કદી યોગ્ય મૂર્ત અવગ્રહી જાણે કદી જાણે નહીં. એ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? કે ક્યારેક તો જાણે, ક્યારેક નો બી જાણે. અને મેજોરિટી કોને જાણે છે? કે મૂર્ત પદાર્થને, શરીર આદિ પદાર્થને જાણે છે. જો અન્વયાર્થ, સ્વયં અમૂર્ત એવો જીવ મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો, તે મૂર્ત શરીર વડે યોગ્ય મૂર્ત પદાર્થને અવગ્રહીને, જો આ જીવ અને શરીરનો એક સમાગમ થયો, તો એ સંસાર અવસ્થામાં સમાગમ થવાને કારણે, નિમિત્ત કારણે, એનો ઉપચાર એવો આવ્યો કે જીવને ઇન્દ્રિય વગર જણાતું નથી. કોઈકને એમ થાય કે ભાઈ તમે કહો છો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, એ તો જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત છે, પણ આ તો સાક્ષાત દેખાય છે ને, કે જો હું આંખ બંધ કરું તો મને નથી દેખાતું, તો આંખથી જ તો દેખાય છે, આંખથી જ દેખાય છે, એવું કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે ને? અત્યારના આંખ ન ચાલતી હોય તો નથી દેખાતું, આંખ ચાલતી હોય તો દેખાય છે. અને આંખ ખરાબ હોય, ચશ્મા આદિ હોય, તો એ જાતનું જ્ઞાનહીન થઈ જાય છે, એવું સાક્ષાત નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે. અને આને જ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય છે. જો આ ઇન્દ્રિય જ્ઞાન એવું જ્ઞાન છે, એક જાતનું એવું ડિપેન્ડન્ટ જ્ઞાન છે, કે ઇન્દ્રિયો વગર ચાલતું નથી, ખ્યાલ આવે છે ને, એવું હોવા છતાં બહુ સ્વતંત્ર છે. આ જાણવું ને માનવું બહુ જરૂરી છે, નહીં તો આપણને એમ થાય કે ભાઈ શરીર જ તો આપણું બધું કાર્ય કરે છે, શરીર વગર તો જીવ કંઈ કરતો નથી, ખ્યાલ આવે છે ને. કોઈ અન્ય ધર્મવાળા હોય તો એને તો એવું જ લાગે ને કે ભાઈ મારી આંખ સારી છે એટલે હું જાણું છું. તો આ જૈન ધર્મનો, આપણા પૂજ્ય ગુરુદેવશ્રીનો આ જ આપણા પર અમૂલ્ય ઉપકાર છે, કે જે વસ્તુ ડિપેન્ડન્ટ દેખાય છે એની સ્વતંત્રતા આપણને એમણે બતાવી, ખુલ્લી પાડીને શાસ્ત્રમાંથી, ખ્યાલ આવે ને. એટલે સર્વપ્રથમ તો એ માનવું બહુ જરૂરી છે કે હા, સંસાર દશામાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે, એવી જ ડિપેન્ડન્સી બને છે, કે જ્ઞાનને ઇન્દ્રિયો વગર જણાતું નથી. પણ તોય જ્ઞાન સ્વતંત્ર રીતે જાણે છે, ઇન્દ્રિય સ્વતંત્ર રીતે જાણે છે, અને એના પ્રૂફ તરીકે આપણને રાતના ઊંઘમાં એ સ્વપ્ન આવે છે કે નહીં? તો ઊંઘમાં સ્વપ્નમાં બધું દેખાય છે કે નહીં? તો ત્યાં તો આંખ બંધ છે. એટલે જો જેને ગુરુદેવ શ્રી કહે ને કે જે એક અનબાયસ્ડ રીતે એક વાત એકવાર વાત તો સાંભળવા આવે તો એને આ ધર્મ બેસે જ છે. કોઈ પક્ષ લેયા વગર એક લોજિકથી વાત સાંભળે તો એને આ વાત બેસે એવી જ છે. તો જો અહીંયા શું કહે છે કે આ જીવ અમૂર્તિક છે પોતે, પણ એને શરીરરૂપી મૂર્તિક પદાર્થનો સંબંધ થયો, એને મૂર્તિક ઇન્દ્રિયો મળી અને એનાથી મુખ્ય રૂપે મૂર્તિક પદાર્થને જ જાણે છે. એને પાછું કેવી રીતના જાણે છે કે અવગ્રહીને, અવગ્રહ ઈહા અવય ધારણા એમ ક્રમથી જાણે છે, તેને જાણે છે અથવા નથી બી જાણતો. ક્યારેક જણાય છે, ક્યારેક નથી જણાતું, બહુ સૂક્ષ્મ હોય અથવા ક્યારેક આપણો ઉપયોગ જ ત્યાં ન હોય. વસ્તુ તો સ્થૂળ છે પણ આપણો ઉપયોગ બીજે ક્યાંય હોય, તો સામે હોય તો એ ન જણાય, એવું બને છે ને. તો ક્યારેક જાણે છે, ક્યારેક નથી જાણતો. એવું આપણને જ્ઞાનનું, ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ છે. માટે આ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે કે ઇન્દ્રિય જ્ઞાન તો ખરેખર જ્ઞાન જ નથી. ઇન્દ્રિય જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી. અને એક જગ્યાએ માં ખ્યાલથી ગુરુદેશના પ્રવચનમાં એમ બી આવ્યું છે કે જે ઇન્દ્રિય જ્ઞાન, એટલે કે જે જ્ઞાન ઇન્દ્રિયથી બહાર આવ્યું ને, જેવી રીતના કોઈ આપણા ઘરની છોકરી હોય અને એકવાર બહાર વહી જાય તો પછી આપણે પાછી ઘરમાં ન લઈએ ને, એટલે આ કેના જેવું થયું કે આ એક જ્ઞાન જે છે આ ઇન્દ્રિયથી બહાર ગયું ને, હવે પાછું આવવાનું નથી, ગયું. એટલે એને એમ કહેવાય કે ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન જ નથી, એ સ્વભાવનો અંશ છે જ નહીં, હવે વિભાવમાં વયું ગયું. ખ્યાલ આવ્યો ને? ચાલો આગળ વાંચીએ. જો 56, હવે ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ નહીં પ્રવર્તી હોવાથી ઇન્દ્રિય જ્ઞાન હેય છે એમ નક્કી કરે છે. ઇન્દ્રિયો કેવી છે કે પહેલા તો એનું લિમિટેશન છે કે એના જે સબ્જેક્ટ છે એને જ જાણે છે, પ્લસ એ કેવી છે કે યુગપદ જાણે છે, યાર સોરી ક્રમસર જાણે છે. એટલે એક સાથે યુગપદ નથી જાણતું તો એને તો એકચ્યુઅલી જ્ઞાન તો પકડાતું જ નથી. જો રસ ગંધ સ્પર્શ વળી વર્ણ ને શબ્દ જે પૌદ્ગલિક તે છે, ઇન્દ્રિય જે ઇન્દ્રિય વિષયો તેમ ને ન ઇન્દ્રિયો યુગપદ ગ્રહે. આ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે કે જે વર્તમાનમાં થતી ઘટનાને તો જાણી શકતું જ નથી, કેમ કે એનો ક્ષયોક્ષમ એવો છે કે જે વસ્તુ વર્તમાનમાં ઘટી ને એ અસંખ્ય સમય પછી તો આપણને જણાય છે. એટલે ઓલરેડી વર્તમાનની ઘટના તો પાસ થઈ ગઈ અને પછી જાણે છે. અચ્છા, પાછી એની શક્તિ કેવી છે કે જેટલું વર્તમાનમાં ઘટે છે બધું તો જાણી શકતું જ નથી, એનો અંશ 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 જાણે. જેવી રીતના ઓલું કેલિડોસ્કોપ હોય ને, અલગ અલગ કલર્સ હોય એમાં, પણ બહુ જોરથી ફરાવે એને તો વ્હાઈટ જ દેખાય. હા, તો બધા કલર ગાયબ થઈ ગયા કે ના? ગાયબ નથી થયા, પણ બધું મિક્સ થઈ ગયું અને હવે ખાલી વ્હાઈટ કલર જ દેખાય છે. તો જો વસ્તુ તો સમજો, ત્યાં રેડ બી છે, ગ્રીન બી છે, બ્લુ બી છે, બધા કલર્સ છે, અને કલર્સ બી એ સ્પીડથી ફરે છે, પણ જે સ્પીડથી ફરાવતા એ બધા કલર એવા મિક્સ થઈ જાય છે કે ઇન્દ્રિય જ્ઞાનમાં બધું ભેળસેળ રૂપ જણાય છે, અને એ બી ભવિષ્યમાં અસંખ્ય સમય પછી જણાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન કેવું તુચ્છ છે, એનાથી આપણને, આનાથી સ્થૂળ છે સાવ, આપણને એનાથી એનો ખ્યાલ આવે છે. ખ્યાલ આવે ને? હવે એની સામે પેલા કેવલ જ્ઞાનની હમણાં જ આપણે ચર્ચા કરીને આવ્યા. તો કેવલ જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય મહાપદાર્થ છે. અરે, એને તો બધા કલર નહીં, એ કલરના પરમાણુઓ બી જણાય છે, અને પરમાણુની શું ભૂત ભવિષ્યની અવસ્થા હતી એ બી જણાય છે. એ કેવળ જ્ઞાનમાં તો બધું જ સાક્ષાત છે. જો આગળ વધીએ. 56-57, હવે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી એમ નક્કી કરે છે. તે ઇન્દ્રિયો પરદ્રવ્ય જીવ સ્વભાવ ભાખીન તેમને. આ ઇન્દ્રિયો કેવી છે કે પરદ્રવ્ય છે, એ કઈ જીવનો સ્વભાવ નથી. તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીતે જીવને, આ ઇન્દ્રિયથી જે જ્ઞાન ઉપલબ્ધ થયું એ જીવને કેવી રીતના પ્રત્યક્ષ થાય? ખરેખર તો જો આપ ઇન્દ્રિય જ્ઞાન જે છે ને એને એટલે જ પરોક્ષ કહ્યું. પરોક્ષ કેમ કહ્યું? કેમ કે એ આત્માથી ડાયરેક્ટ નથી જાણી શકતું, એ પરદ્રવ્ય થી જાણે છે. હવે જે પરદ્રવ્ય થી જાણે તો પરદ્રવ્યનો એમાં કંઈક તો અંશ આવી જાય ને, અંશ એટલે એનો એ જે ભાવ પક્ષ જે છે એ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન રહ્યું જ નહીં. હા એ નિરપેક્ષ ન રહ્યું, એ ઇન્દ્રિયો ઉપર આખું ડિપેન્ડન્ટ થઈ ગયું, અને જેવી જેવી ઇન્દ્રિયની શક્તિ એવું એવું તે જ્ઞાન જાણે છે. એટલે એને હવે જીવ સ્વભાવ કહેતા જ નથી. જો જીવ સ્વભાવ ભાખીને તેમને, હવે એને જીવનો સ્વભાવ જ નથી કહેતા જે ઇન્દ્રિય જ્ઞાન છે તે. જો કેવી સુંદર વાત છે, આમ મતિ શુદ્ધ જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે ને, પરોક્ષ, કેમ કે મતિ શુદ્ધ જ્ઞાન ફક્ત ઇન્દ્રિય અને મનના માધ્યમથી જ જાણી શકે છે. પણ જ્યાં આત્માના અનુભવ વખતેનું મતિ શુદ્ધ જ્ઞાન કેવું છે કે પ્રત્યક્ષ છે, કેમ કે જ્યાં એને અંદર પોતાના આત્મામાં લીન થવું છે ત્યાં કોઈ ઇન્દ્રિયની જરૂરત નથી. જો જે જ્ઞાન જ્યાંથી નીકળું, જ્યાંથી નીકળું ઇન્દ્રિયોના દ્વારથી બહાર પડ્યું, તો બહારના પદાર્થોને જાણવા માટે ઇન્દ્રિયોના દ્વારથી એને જવું પડે છે. જ્યાં પોતાનો જ પદાર્થ જાણવો છે અંદર ને અંદર જ, તો એને ઇન્દ્રિયોના દ્વારથી બહાર જવાની જરૂરત જ નથી. અંદર ને અંદર જ રહે તો એને ઇન્દ્રિયની જ જરૂરત નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવી સુંદર રચના છે બોલો. એટલે ખરેખર જે આજે આખા અધિકારમાં ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ ને કમ્પેર કરે છે ને, એટલે ખરેખર તો જ્યાં જ્યાં અતિન્દ્રિય જ્ઞાન છે ત્યાં જ સુખ છે. કેમ કે એ જ્ઞાન અતિન્દ્રિય, જે ઇન્દ્રિય વગરનું પોતાના આત્મામાં લીન થનારું જ્ઞાન અતિન્દ્રિય જ હોય તો ત્યાં જ ખરેખર સુખ છે. નહીં તો બહાર જે પડ્યું જ્ઞાન એમાં સુખ છે જ નહીં. કેટલી આચાર્ય ભગવાને ઊંચી વાત કરી દીધી કે જે જ્ઞાન આપણા સ્વભાવથી બહાર આવીને પર પદાર્થ તરફ ગયું ત્યાં જ અધર્મ થઈ ગયો. અધર્મ થઈ ગયો એટલે જો આમ તો કેવળ જ્ઞાનમાં બી પર પદાર્થ જણાય છે, પણ અત્યારના જે આપણા છદ્મસ્થ જીવો છે એ પર પદાર્થને જાણતા જ એમાં રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. એટલે ખરેખર આપણા માટે તો એ જે ઇન્દ્રિય ગ્રુપ જ્ઞાન જે બહાર ગયું, અન્ય પદાર્થ પર તે જ્ઞાન પડ્યું એને જાણશે એવું તરત જ, આ સારું છે આ ખરાબ છે આ મારું છે આ તારું છે એમાં એવા ભેદ પડવાના ચાલુ થઈ જાય અને ત્યાં રાગદ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. રાગદ્વેષ ભાવ ઉત્પન્ન થાય એટલે દુઃખનું કારણ છે. એટલે ખરેખર એ સ્વભાવથી જ્ઞાન બહાર પડ્યું એવું જ તે દુઃખનું કારણ છે. કેવું ને, આ સ્વભાવથી જ્ઞાન બહાર પડ્યું એવું જ તે દુઃખ, અને સ્વભાવમાં ને સ્વભાવમાં રહ્યું એવું જ સુખ. હવે આપણા દૈનિક જીવનને જુઓ, આપણું જ્ઞાન ક્યાં ભમે છે? આપણું જ્ઞાન તો 24 કલાક બહાર ભમે છે. અત્યાર સુધીની મનુષ્ય પર્યાયમાં એવો એક એક ક્ષણ નથી જ્યાં આપણે એ જ્ઞાનથી પોતાના આત્માનો અનુભવ કર્યો હોય. પહેલાના ભાવમાં મેં ન લીધું, ચલો કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અહીંયા બેઠા હોય કે ક્યાંકથી અનુભવ કરીને આવ્યા હોય, અથવા ચલો છૂટી બી ગયું હોય, પણ એ જ્ઞાન જ્યાં સુધી એ બહાર જાય છે ત્યાં સુધી તે દુઃખનું કારણ, ત્યાં સુધી તે ઇન્દ્રિય જ્ઞાન છે તો ઇન્દ્રિય દુઃખ છે. ઇન્દ્રિય સુખ ને ઇન્દ્રિય દુઃખ જ છે, અને જ્યાં પોતાના આત્મામાં છે ત્યાં તે સુખ છે. ચલો આગળ વધીએ. 57 જોયું ને, 58 જોઈએ. હવે પ્રત્યક્ષ અને પરોક્ષના લક્ષણ બતાવે છે. આ જો પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય અને પરોક્ષ કોને કહેવાય? અર્થો તણુ જે જ્ઞાન પરતઃ થાય તેહ પરોક્ષ છે. જે અર્થોને જાણવા વાળું, પર પદાર્થને જાણવા વાળું જ્ઞાન છે તે બધું પરોક્ષ છે. એટલે પર પદાર્થ થ્રુ જાણવા વાળું જ્ઞાન છે, બધું પરોક્ષ છે. જીવ માત્ર થી જણાય જો તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. જે મતિ આપણે અવધિ મનોપર્યાય કેવળ જ્ઞાન કેવા છે કે જીવ માત્ર થી જાણે છે, એને કોઈ વસ્તુની જરૂરત નથી. એમાં બી કેવળ જ્ઞાન કેવું છે કે લોકાલોકને સાક્ષાત પ્રત્યક્ષ જાણે છે, એને કોઈ જ પદાર્થની જરૂરત નથી. જેવી રીતના પેલું હોય ને કે આપણે ઓલું ટોર્ચ આદિ હોય, એ ટોર્ચ આદિને લાઇટ આપવા માટે બેટરીની જરૂરત પડે, અથવા તો આપણે કોઈ ઇલેક્ટ્રિક આદિ હોય તો એને પાવરની જરૂરત પડે. પણ જે જૂના મણિરત્ન આદિ હોય એ કેવા હોય કે એમાં તો સ્વયં એવો પ્રકાશ છે, એને કોઈની જરૂરત નથી. એટલે એવી જ રીતે કેવળ જ્ઞાન કેવું છે કે સ્વયં એવું પ્રકાશિત છે, એને કોઈની જરૂરત નથી. સામે લોકાલોકની જરૂરત તો હોય કે નહીં, કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે તો એની તો જરૂરત હોય કે નહીં? હા, એની બી અપેક્ષા નથી. એને જ કહેવાય સમ્યક જ્ઞાન, કે એને પર પદાર્થના નિમિત્ત વગર જ બધું જણાય છે. ખ્યાલ આવે ને? એમાં પર પદાર્થ નથી એમ નથી, કેમ કે જો ન હોય તો ખોટું ઠરે ને જ્ઞાન, કેમ કે નથી તો એ જાણે છે. પણ તો પણ એ પર પદાર્થ ત્યાં એની સત્તામાં છે, કેવળ જ્ઞાન એની સત્તામાં છે, અને પોતાની સત્તામાં રહીને જ બધું જાણે છે. એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. બ બરાબર. આગળ આવો જો 59. હવે આ જ પ્રત્યક્ષ જ્ઞાન ને પારમાર્થિક સુખ પણ દર્શાવે છે કે જ્યાં જ્યાં પ્રત્યક્ષ જ્ઞાન છે, જ્યાં જ્યાં અતિન્દ્રિય જ્ઞાન છે, ત્યાં ત્યાં જ સાક્ષાત સુખ છે. જો સ્વયમેવ જાત સમંત અર્થ અનંત માં વિસ્તૃત ને અવગ્રહ ઇહાદિ રહિત નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. જો આ પ્રવચન સારની આ ગાથા પણ બહુ ફેમસ છે કે કેવળ જ્ઞાન અથવા પ્રત્યક્ષ જ્ઞાન કેવું હોવું જોઈએ, તો એના માટે પાંચ સિદ્ધાંત થી આચાર્ય ભગવાન પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન કરે છે. જો પાછો ટીકા કાઢો, આપણે ખાલી પાંચ પોઈન્ટ જોઈને આજનો ક્લાસ પૂરો કરીએ કે એક કેવળ જ્ઞાન કેવું હોવું જોઈએ, કે સ્વયં એ ઉપજતું હોવું જોઈએ, સમંત હોવું જોઈએ, સમંત એટલે બધું જ જાણતું હોવું જોઈએ, ચારે તરફનું સર્વ ભાગમાં બધું જ જાણતું હોવું જોઈએ, અનંત પદાર્થમાં વિસ્તૃત હોવાથી એ અનંત પદાર્થમાં વ્યાપેલું છે, પછી વિમળ હોવાથી એને કોઈ જાતના દોષ લાગતા નથી, અને અવગ્રહાદિથી રહિત છે, યુગપદ જ્ઞાન છે. માટે આવું જ જ્ઞાન સર્વજ્ઞ અથવા અતિન્દ્રિય જ્ઞાન અથવા પારમાર્થિક સોરી પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અને જેમને જેમને આવું જ્ઞાન છે એને જ ખરેખર પારમાર્થિક સુખ છે. એની નીચે જો ટીકામાં આખા વિસ્તારથી લખ્યું છે કે જે ઇન્દ્રિય જ્ઞાન છે કેવું હોય છે, કે એમાં ઓલા પાંચ દોષ લાગે છે, અને એની સામેના પાના પર જો આખું ટીકામાં આખું વિસ્તારથી કે કેવડી ભગવાનનું તે અતિન્દ્રિય જ્ઞાન કેવું હોય છે એનું આખું વર્ણન કર્યું છે. તો આપણે અહીંયા આટલે સુધી જોયું કે જ્યાં જ્યાં ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, ત્યાં ત્યાં જ સાક્ષાત સુખ છે. આગળનો જે હવે ટોપિક આવશે, તો હવે ઇન્દ્રિય જ્ઞાન તો શરીર આધારિત છે, અથવા જ્યાં જ્યાં શરીર આદિના પદાર્થો જે અન્ય પદાર્થો છે એના આધારિત ઇન્દ્રિય સુખ છે. જ્યારે અતિન્દ્રિય સુખ કેવું છે કે પોતાના નિર્મળ આત્મામાંથી જ પ્રગટ થાય છે, એવી સુંદર ચર્ચા આપણને આગળના અધિકારમાં આવશે. જીનવાણી સ્તુતિ લઈએ.
અવિનાશી હો આત્મસ્વરૂપસ્.